सहजान स्वामी महाराज जनी जय अक्षर पुरुषोत्तम महाराज जनी जय गुणातीतान स्वामी महाराज जनी जय भगत जी महाराज जनी जय शास्त्री जी महाराज जनी जय योगी जी महाराज जनी जय કેનેડાની અંદર સર્વ ભક્તો અને ભાવિકોના પ્રયત્નથી અને ભગવાનના પ્રતાપ એને શાસ્ત્રી મહારાજ જોગીવાના આશીર્વાદથી એક સુંદર હવેલીનું કામ થયું છે. સમાજ સત્સંગ એટલો બહુ મોડો નથી, છતાં પણ થોડા છે, પણ ખૂબ મહિમાવાળા છે અને એને માટે એમને ખૂબ ખૂબ સમર્પણ ભાવનાથી કાર્ય કર્યું છે. અન્ય ભાવિકોનો પણ આમાં ખૂબ સારો સહકાર મળ્યો છે, એટલે આવું એક સુંદર કાર્ય બન્યું છે. સ્થાન વગર પ્રભુ ભજાય નહીં. આપણે બધાને ભગવાનનું ભજન તો કરવું છે, પણ એક વ્યવસ્થિત સ્થાન હોય તો એમાં બેસીને સારું ભજન થઈ શકે, એટલા માટે આવા સ્થાન કરવા જરૂરી છે. દરેક સંપ્રદાયની અંદર આપણે આ બધું કરીએ છીએ. એનું કારણ છે કે લોકોને અનુકૂળ સુવિધાયુક્ત સ્થાન હોય તો સારું થાય. એટલે અહીંયા આ સ્થાન બનતા અહીંના હરિભક્તોને અન્ય ભાવિકોને ખૂબ આનાથી લાભ થશે. અને જેમ અમને મહારાષ્ટ્રીય વાત કરી આપણને કે આપણી જે સંસ્કૃતિ, એ સંસ્કૃતિનો મહિમા પણ આપણે સમજી શકીએ. કારણ કે આપણને આપણો મહિમા નથી. આજે બહારનો મહિમા બીજાની વાતો બહુ કરીએ, બીજા સંસ્કૃતિનો કે બીજો ત્રીજો, પણ આપણી સંસ્કૃતિ સર્વશ્રેષ્ઠ છે એ અમને આપણે મહારાષ્ટ્રીય વાત કરી. કારણ કે એના પિલરો છે, મજબૂત છે, જે ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ વર્ણ આશ્રમ બધી વાતો કરી, એ પ્રણાલિકાઓ બહુ સુંદર આપણા વેદોથી મળી છે આપણને. અને એને જો આપણે સાચવીશું, એને બરોબર રીતે આપણે જીવનમાં ઉતારીશું, તો આપણા માટે એક ઉત્તમ વાત બનશે અને આપણા બધાનું શ્રેય પણ થશે. ભવિષ્યની જે આપણી પ્રજા છે એને પણ આનું બળ મળશે. કારણ કે આજે આવા દેશોની અંદર અનેક પ્રલોભનો છે, એટલે માણસ એની અંદર આકર્ષણ પામી જાય છે અને સહેજે એમાં ખસી જાય છે. એટલે આપણી સંસ્કૃતિ ભૂલી જઈએ છે અને એને ભૂલીને પછી બીજા અનેક જાતના આપણા જે ધર્મ છે, નિયમો છે, આપણા વર્ણ આશ્રમો છે, આપણી જે કુટુંબિક ભાવનાઓ છે, સામાજિક ભાવનાઓ છે, રાષ્ટ્રીય ભાવનાઓ છે, એ બધી આપણે ભૂલી જઈએ છીએ. પણ જો આપણી આ સંસ્કૃતિ આપણે બરોબર સમજીશું, રાખીશું, જીવનમાં ઉતારીશું અને આપણા બાળકોને પણ અત્યારથી જો એને આપણે બરોબર આ વાત કરશું તો કાયમને માટે થશે. એટલે પૂજ્ય અમારા ગુરુ યોગીજી મહારાજ, એમને મેં બાળ સભાનું શરૂ કર્યું છે. પહેલાં સત્સંગ મંડળ તો એમને શરૂ કર્યા હતા, પણ પછી બાળકોની અંદર, કિશોરોની અંદર, યુવકોની અંદર આ બધો સત્સંગ સારો થાય. એટલે પાયામાંથી, જેને કે પાયો મજબૂત હોય તો બિલ્ડિંગ સુરક્ષિત રહી શકે, એમ બાળપણથી સંસ્કાર જણે. અને આપણી સંસ્કૃતિ છે એ બાળપણથી જ મળેલી છે, એ આપણે આપણા ગ્રંથોથી જાણીએ છીએ. પ્રહલાદને જે આ સંસ્કૃતિનું જ્ઞાન કે આ સંસ્કૃતિની શ્રદ્ધા એના માતાના ઉદરમાં હતા ત્યારથી મળેલી છે. એ જ્યારે એને માતાને જન્મ એમનો થવાનો હતો તે વખતે ત્યાં નારદજી પધાર્યા અને નારદજીએ જે ભગવાનનો મહિમા કહ્યો એ સાંભળીને બાળક અંદર જે હતું પલ્લાજી એને એક બધું જ્ઞાન થયું. એ મહિમા સમજ્યા અને પછીથી એને આ બધી વાત કરીએ. આખ્યાન ભાગવતમાં છે ને આપ બધાએ કદાચ સાંભળ્યું હશે, કારણ કે અહીંયા આપણે ભાગવતના બધા કથાકારો આવે છે, આપણે બધા આખ્યાનો સાંભળવાનું. એટલે એ ધ્રુવ છે, પલ્લા છે, એવા નચિકેતા છે, એવા ઘણા બાળકોનું આખ્યાન આપણે છે. હવે એ જો આપણે સાંભળીશું તો આપણને પણ પ્રેરણા મળશે, આપણા બાળકોને પણ મળશે. એટલે એ પાયાની વસ્તુ કે બાળકોથી જો આપણે એને દ્રઢતા કરાવશું તો એ મોટા થતાં આપણી સંસ્કૃતિને સાચવી શકશે. આપણે આપણી મિલકત સાચવાને માટે પ્રયત્ન કરીએ છીએ કે આપણી મિલકત તો બધી સાચવી જરૂર છે, એમાં કંઈ ના નથી, પણ એ તો સાચવાની છે અને એનું કામ તો ચાલે છે. પરંપરાથી બધા સાચવતા છે, ના સાચવે તો એના કુટુંબી સાચવે, કુટુંબી ના તો સમાજ સાચવે, અને સમાજ ના તો સરકાર તો સાચવે છે. એટલે એ મિલકતને આપણે સાચવી એ જેમ પ્રયત્ન કરીએ છીએ, એનું જતન કરીએ છીએ, એમ આપણી આ પણ એક આંગળી છે, આપણી એક સંપત્તિ છે, એને પણ સાચવવાની છે. અને આ છે આધ્યાત્મિક વાત છે. એ આધ્યાત્મિક વાતનો આપણે જો દ્રઢતા થશે તો આપણો સમાજ સુખી થશે અને આપણી જે વર્ણાશ્રમની પ્રથાઓ છે, ધર્મ જ્ઞાન વૈરાગ આદિ આપણા જે સિદ્ધાંતો છે એ આપણને દ્રઢ થશે, બાળકોમાં પણ દ્રઢ થશે, અને બાળકો પણ એ રીતે આ કાર્ય કરીને આપણે આપણા બધા સારી રીતે સુખ સંપન્ન બનીશું. સુખ સંપન્ન તો છો તમે, પૈસા ટકા કમાય છે, બંગલા મોટર ગાડી છે, એ તો આપણે મળે છે, કારણ કરવાનું છે, સંસારમાં રહ્યા છે એટલે કરવાનું, એનું જતન એ કરવાનું છે, એની વ્યવસ્થા એ કરવાની. પણ એને માટે જેટલી આપણે ખંતને કાળજી છે, પ્રયત્ન કરીએ છીએ, એટલો જ પ્રયત્ન નહીં પણ એનાથી વિશેષ પ્રયત્ન આપણી આ આધ્યાત્મિક સંસ્કૃતિ જે કહી આપણે, એ સંસ્કૃતિ આપણો ધર્મ છે, વૈદિક સનાતન હિન્દુ ધર્મ. આ એક મૂળ વસ્તુ વેદોથી આપણને મળી છે, ભગવાને આપેલી વસ્તુ છે, અને ઋષિ મુનિઓએ એ બધી વસ્તુ આપણને શીખવી છે. એમાં આપણે પછી એ બધા ગ્રંથો કે જે વેદો છે, ઉપનિષદો છે, ગીતા ભાગવત છે, મહાભારત છે, રામાયણ છે, આપણા બહુ સુંદર બધા ગ્રંથો છે, એનું ગ્રંથનો વારંવાર આપણે શ્રવણ થાય છે, અહીંયા આવે છે બધા, તો એ સાંભળીને એની અસર આપણા જીવમાં થવી જોઈએ. પણ આ તો બહારની વાતનું આકર્ષણ થવાથી એમ જતું રહેવાય, પણ એ આપણી થાય નહીં, ગમે ત્યાં ગયા હોય તો પણ આપણી વાત આપણે દ્રઢ રાખવી જોઈએ, તો એને સાચવવાની. એ સાચવાશે તો આપણે બધા છે, અને જો એ નહીં સાચવાય તો આપણે બધી જે કંઈ મિલકતો આ છે એ બધી પણ જતી, અને આપણી સંતતિ એટલે આપણા બાળકો છે એમને પણ સંસ્કાર નહીં રહે, પૈસા જશે અને સાથે આ સંપત્તિ એટલે બાળકોની સંપત્તિ, આધ્યાત્મિક સંપત્તિ એ પણ જતી રહે છે. તો આધ્યાત્મિક જો સંપત્તિ ગઈ તો બધું ગયું, આ બધું જશે તો ફરી બાળક પાછા પ્રાપ્ત કરશે ખરા. પણ જો આધ્યાત્મિક વસ્તુ છે જે આપણું જીવન છે, જેનાથી આપણે જીવી શકીએ છીએ, જેનાથી આપણે શ્વાસ લઈ શકીએ છીએ, એ આપણી સંસ્કૃતિ, એ આપણે જે ભગવાનને માનતા હોય એમાં સંપૂર્ણ શ્રદ્ધા, એમાં સંપૂર્ણ આપણે એમનું સેવા પૂજન પાઠ બધું હંમેશા કરવું પડે તો આ ભગવાનની પ્રસન્નતા થાય ને, આપણે બળ મળે. એ એક દાડો કર્યું ને બે દાડા ના કર્યું એવું નહીં, દરરોજ જેમ આપણને આહારની દરરોજ જરૂર છે, પાણીની જરૂર છે, શ્વાસ પણ આપણે હંમેશા લેવો જ પડે છે, એવી રીતે આપણા શ્વાસોશ્વાસની અંદર ભગવાનનું નામ સ્મરણ પણ આપણે દ્રઢ રાખવું જોઈએ, એનો વિચાર પણ રાખવો જોઈએ, એનું પઠન પાઠન પણ કરવું જોઈએ દરરોજ ને દરરોજ, તો એ આપણને દ્રઢ થાય. અને એવી આપણી છે સંસ્કૃતિ, એ માટે ભગવાનના અવતારો થાય છે આપણા સંપ્રદાય, આપણા હિન્દુ વૈદિક સનાતન ધર્મની અંદર ભગવાનના અવતારો થાય છે, પૃથ્વી ઉપર મનુષ્ય સ્વરૂપે આપે છે આવે છે. બીજાને એમ છે કે ભગવાન તો આવતા જ નથી, તો ભગવાન જો ના પૃથ્વી ઉપર આવે તો આપણું કલ્યાણ કેમ કરીને થાય. ભગવાન પોતે જ્યારે પધારે આ મનુષ્ય શરીરની અંદર તો એ પ્રમાણે રામ રૂપે ભગવાન પધાર્યા, ભગવાન કૃષ્ણ પરમાત્મા રૂપે પધાર્યા, બીજા અવતારો આપણા ઘણા લખ્યા છે, આ બધા પધાર્યા છે આપણા અંદર, એવી રીતના શિવ જે આપણે વાત કરીએ છીએ, શંકર ભગવાન પણ પધાર્યા, એમને પણ આ બધી કરી છે, અને મોટા મોટા આચાર્યો થયા, એ શંકરાચાર્ય થયા, ભક્તિ સંપ્રદાયના શંકરાચાર્ય, વલ્ભાચાર્ય બધા આચાર્યો બધા થયા, તો એ બધા આચાર્યો આપણને આપ્યું. એમ ભગવાન શ્રીજી મહારાજ, સ્વામિનારાયણ ભગવાન પણ પૃથ્વી પર આવ્યા, એમને પણ આપણે આ જ વાત દ્રઢ કરાઈ, અને એ રીતે આપણો ધર્મરૂપી સંપત્તિ, આપણી આધ્યાત્મિક સંપત્તિ, આપણી સંસ્કૃત સંપત્તિ, આ એક સંપત્તિ છે. આપણે તેનો કંઈ નિયમ ના કરીએ તો ચાલે ના ચાલે, એ અંતે દુઃખનું કારણ છે. પણ એને જેટલી સાચવીશું એટલું આપણે આ સંસારનું સુખ પણ મળશે, શાંતિ મળશે, આનંદ પણ થશે. એનાથી દૂર જેટલા જઈએ છીએ એટલા પછી આપણે પછી વ્યસનોની અંદર, દુરાચારની અંદર, જુગારની અંદર, આ બધી આપણે પછી એમાં ઘસાતા જઈએ, અને એનાથી આપણો વિનાશ. એટલે શું કે આપણું જન્મ મરણનું ચક્કર ઊભું થયું. ભગવાનને જ્યાં સુધી આશરો કરીને એમનું ભજન ભક્તિ કરીએ, અને એવા જે આપણા મહાન આચાર્યો થયા છે, મહાન સંતો થયા છે, કે જેને આપણે માર્ગ બધા આપણી સંસ્કૃતિ ડરતા કરાય છે, માર્ગ બતાવ્યો છે. માર્ગ એટલે ભગવાનનો માર્ગ, કલ્યાણનો માર્ગ, મોક્ષનો માર્ગ, એ આપણે એમને બતાવ્યો છે. દાખલો કરીને ગામો ગામ વિચરણ કરીને ભગવાન સ્વામિનારાયણ પણ પોતે આવ્યા, એમને પણ બહુ વિચરણ કર્યું છે, જેમ રામ ભગવાને કર્યું, કૃષ્ણ પરમાત્માએ કર્યું, અને એમને પોતે જેમ કહ્યું કે યદાય દાહી ધર્મ શકલાની ભૌતિ ભારત, કે જ્યારે જ્યારે ધર્મનો વૃદ્ધિ થાય ત્યારે ધર્મનું સ્થાપન કરવા માટે આ પૃથ્વી પર યુગે યુગે આવું છું. ભગવાને ત્યાં ગીતામાં વાત કરી છે, યુગે યુગની અંદર દરેક યુગોમાં ભગવાન અવતાર થાય. આજે કેટલાક માને કે કળિયુગમાં ભગવાન ક્યાંથી હોય, પણ ભગવાને તો યુગે યુગની વાત કરી છે, એમને તો બધો એવો બોલે તો યુગમાં પણ ભગવાનના અવતાર થાય. ભગવાનના અવતાર ના હોય તો ભગવાન સ્વામિનારાયણે કર્યું કે જ્યારે જ્યારે મનુષ્યનો અવતાર આપણને આવે છે ત્યારે ભગવાન, અગર ભગવાનના એવા મહાન સંતો એ આ પૃથ્વી ઉપર આવે છે, જે સુખ સંકાદિક નારદની આપણે વાતો કરીએ છીએ, ત્યાર પછીના એ બધા ઘણા થયા. એમ ભગવાન શ્રીજી મહારાજ પણ 500 સંતો લાયા હતા, 500 સંતો એમને કર્યા હતા, અને એ સંતોએ ગામો ગામ ફરીને લોકોને આ ભગવાનમાં શ્રદ્ધા કરાવી અને ધર્મનું આચરણ કરાવ્યું, અને એ રીતે એમને સાચા મનુષ્ય બનાવ્યા. મનુષ્ય તો આપણે બધા છીએ જ, આપણે બધાને હાથ પગ છે એટલે આપણે માનસ તો કહેવાઈએ છીએ, પણ કેટલી વખત કહેવું પડે છે માનસ, જ્યારે બધી સભામાં આવો બેઠો હોય અને ગમે તેમ બોલતો હોય, આપણ તને કહેવું કે માનસ થા માનસ, અહીં આવું ના બોલાય, આ સભા છે, સભામાં જરા વિવેક વિનય રાખવો જોઈએ, તેને કહેવું પડે તું માનસ થા. પશુને કહેવું પડતું નથી માનસ, વાઘ છે, સિંહ છે, ગાય ભેંસ છે, એને કંઈ કહેવું નથી પડતું, છે જ બીજામાં, પણ માણસને કહેવું, કેમ માણસ કહેવું પડે છે કે એની અંદર જે ધર્મના સંસ્કાર, આપણી જે આધ્યાત્મિક વાતો, ભગવાનમાં શ્રદ્ધા ભક્તિ એ ન હોવાથી કહેવું પડે કે માણસ, એ જ્યારે જીવનમાં આવે છે તો એને માણસ કહેવાય. ધર્મે ને હિના પશુભીર નારાયણ, ધર્મ વગરના મનુષ્યો એને પશુ સમાન આપણા શાસ્ત્રોમાં કહે છે. ક્યારેક પશુ ખાય છે એ રસ્તા ઉપર, આપણે જરા ઘરમાં ખાઈએ, એમાં બીજું કંઈક લાંબી ક્રિયામાં ફેર, ખાવામાં ફેર પડ્યો નહીં, આપણે સારી રીતે ખાઈએ છીએ, પેલો રસ્તા ઉપર ખાય, પણ ખાવાનું તો છે જ, એ ખાય છે ને આપણે ખાઈએ, એ નિંદ્રા લે છે, એ રસ્તા ઉપર નિંદ્રા લે છે, અને આપણે જરા ઘરમાં પલંગ પર નિંદ્રા, પણ નિંદ્રા તો એક જ, એમાં ક્રિયામાં બહુ ફેર પડ્યો નથી, એટલું કરીએ તો પછી પશુનાથી વધારે આપણે કંઈ કરતા નથી. એ મનુષ્યોને એટલે બાળ બચ્ચાને ઉછેરે છે અને એને સંભાળે છે. આપણે બાળ બચ્ચા છે જ્યારે મર્યાદામાં રહીને બધું થાય છે, ઉછેર કરીએ છીએ, ભણાવીએ ગણાવીએ બધું થાય છે, એ બીજાના એમનો બાળકોને ઉછેરીને મોટા કરે છે, એટલે એ ક્રિયામાં કંઈ બહુ મોટો ફેર પડ્યો નહીં. એમને પણ બીક છે, કોઈ આવશે મારશે એટલે બિચારા નાહનાશ કરે. આપણને ભય છે દરેક વખતનો, એટલે જ્યાં સુધી ભય છે ત્યાં સુધી આપણે આપણા મોક્ષની પ્રાપ્તિ કરી શકીએ ને, નિર્ભય બનાવી, કંઈક ભય નહીં કોઈ જાતનો, એટલે એ ભગવાનનો આશરો થાય ત્યારે થાય. એટલે કહેવાનું પશુ સુધીની ક્રિયા છે ત્યાં સુધી આપણે પશુ જ કહેવાઈએ, પશુથી વિલક્ષણ આપણે છીએ. ભગવાને આપણને એટલું સુંદર અમૂલ્ય શરીર આપ્યું છે. આ મનુષ્ય છે દુર્લભો મનુષ્ય, દુર્લભો માનુષો દેહો દેહી નામ ક્ષણ ભંગુર, કે દુર્લભમાં દુર્લભ મનુષ્ય શરીર ભગવાને આપ્યું છે. બહુ કૃપા બહુ દયાએ કરીને આપણને આપ્યું છે. જો એનો આપણે મહિમા ન સમજીએ તો પછી આ રસ્તે ચાલે, ઉત્તમ વસ્તુ છે, અને એનાથી આપણે શું કરવાનું છે, ખાઈ પીને મોજ શોખ જ કરવાની છે, વિષય ભોગવીને ઉછેર કરવાનો એ નથી, એને માટે અવતાર નથી, એ તો અનંતકાળથી થતું આવ્યું છે. આ શરીર ભગવાન એટલા માટે આપ્યું છે કે આ શરીર કરીને એવું કામ કરીએ કે મોક્ષ પ્રાપ્તિ થાય, ભગવાનની પ્રાપ્તિ થાય, ભગવાનનું સુખ પ્રાપ્ત થાય, તો એને માટે આપણે આપણી સંસ્કૃતિ, આપણો ધર્મ, બધી વસ્તુ સચવાય એને માટે પણ સતત પ્રયત્ન કરીએ છીએ તો એમાં આપણને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે. તો એવી રીતના આપણે અહીંયા આગળ ભગવાન શ્રીજી મહારાજે કર્યું, સંતો બધાએ કર્યું અને આપણા મંદિરો થયા. કારણ કે મંદિરોથી આપણી સંસ્કૃતિ રહે, આપણો ધર્મ રહે છે સ્થાન, તો એની અંદર ભગવાનના અવતારોનું સ્વરૂપ હોય, બધી બધી આપણી જેને જેને જે શ્રદ્ધા હોય, કોઈને શિવની શ્રદ્ધા હોય, માતાની શ્રદ્ધા હોય, ભગવાનની, રામની હોય, કૃષ્ણ પરમાત્માની હોય, બીજા જે કંઈ મહાન થઈ ગયા છે એ ભક્તોની, અરે જે અવતારો થયા છે, જેમાં જેની શ્રદ્ધા હોય એનો આશરો રાખીને આપણે એની ભક્તિ કરીને આપણું કાર્ય કરવું જોઈએ. તો આપણે એટલા માટે આપણા મંદિર તો અહીંયા મોટું થાય પણ ઘરની અંદર પણ મંદિર આપણે રાખવું જોઈએ. ઘરમાં જો પહેલેથી મંદિર આરતી થતી હોય, જેને માનતાની મૂર્તિ હોય, આરતી પૂજા હંમેશા કરવી, તો બાળકોને પણ એ સંસ્કાર થાય અને આપણે બધો થાય. તો એ પ્રમાણે મંદિરોથી પણ આપણી સંસ્કૃતિ સચવાય છે. આપણા ધર્મશાસ્ત્રો જેને કહીએ છીએ, વેદ, ઉપનિષદ, ગીતા, ભાગવત, આ બધા જે આપણા ગ્રંથો છે એ પણ આપણી સંસ્કૃતિના મૂળ છે. એમાં આપણે બધી વાત આપણી આવે છે તો એને પણ વાંચન કરવું, એનો પણ થોડો અભ્યાસ કરવો. શ્રવણ તો કરીએ છીએ પણ શ્રવણને પણ ઘરમાં એ પુસ્તકોમાં જોયા છે, બીજા ઘણા પુસ્તકો અશ્લીલ આવી ગયા, ઘરમાં ફોટાઓ આવી ગયા, અશ્લીલ આવી ગયા, અને જેવા તેવા ગુંડાઓના હોય કે ગમે તેવા બધા હોય, અને એને આપણે ઘરમાં રાખીએ તો આપણા સંસ્કાર ક્યાંથી રહે? ભગવાનના ફોટા રાખો, મહાન ભક્તો આચાર્યો થયા એના રાખો, કોઈ સારા માણસ થયા એને, એમાંથી પ્રેરણા મળે આપણને, સારા વિચારો આવે. પહેલાં હોય તો એ મારતા હોય ને એ કરતા, એવો વિચાર, એટલે ઘરમાં એને બદલે આજે ટીવી આવી ગઈ, ટીવીમાં જોયા કરે કલાકો સુધી, હવે એમાં અશ્લીલ બધું આવે, એટલે આપણા સંસ્કાર હોય જતા રહે. એટલે આ બધા આકર્ષણો મૂકીને આપણે જે મૂળ આપણા આકર્ષણ, કે ભગવાનની મૂર્તિઓ હોવી જોઈએ, ભગવાનના ફોટા હોવા જોઈએ, કોઈ સારા જે થયા સમાજમાં માણસ એના હોવું જોઈએ કે જેનાથી પ્રેરણા મળે, તો આપણા ઘરને પણ આપણે મંદિર બનાવી શકીએ છીએ. ઘરમાં પણ આપણું મંદિર બને અને બાળકોને બધા સાથે બેસીને એક સાંજે થોડી વાતો કરીએ તો એનાથી પણ આપણને પ્રેરણાઓ મળે છે. તો આ પ્રમાણે આપણી સંસ્કૃતિ સચવાય, આપણો ધર્મ સચવાય અને ભગવાનને સંતનો આશરો કરીએ તો એના થકી આપણો મોક્ષ પણ થાય છે. તો આવી ભવ્ય સંસ્કૃતિ આપણી છે એને આપણે સાચવીએ અને એનું રક્ષણ પણ કરવા માટે પ્રયત્ન કરીએ અને ભગવાન એવું બળ સર્વને આપે એ પ્રાર્થના.